HD Smartcast. आप सुन रहे हैं HD Smartcast और ये है Fever FM Production.
તમે સાંભળી રહ્યા છો વ્રત કથાઓ આરજે નિશિતા સાથે.
ચામુંડા માનું વ્રત. આ વ્રત નવ રવિવાર નું હોય છે. ચામુંડા માનું વ્રત કાર્તક કે ભાદરવા મહિના સિવાયના કોઈ પણ માસના રવિવારથી શરૂ કરી શકાય છે. કોઈ પણ માસના પ્રથમ રવિવારે સૂર્યાસ્ત થયા પછી એક બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી એના પર ત્રણ મુઠ્ઠી ચોખા કે ઘઉં મૂકી એની ઉપર માં ચામુંડાની છબી મૂકવી. માની સ્થાપના બાદ માને કંકુનો ચાંદલો કરી અક્ષતથી વધાવવા. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવી જમણા હાથે એટલે કે આપણા ડાબા હાથે પાટલા પર મૂકવો. ત્રણ અગરબત્તી કરવી. એક નગરવેલના પાન પર એક સોપારી મૂકવી. ત્યાર પછી માં ચામુંડાના વ્રતની વાર્તા વાંચવી કે સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા. વાર્તા પૂરી થાય એટલે તે ચોખાથી માં ચામુંડાને વધાવી લેવા. વાર્તા પછી આરતી કરી માને થાળ ધરાવવો. બની શકે તો સુખડીનો થાળ ધરાવવો, નહીંતર ફળ પેંડા કે બીજી કોઈ પણ મીઠી વસ્તુ ધરાવી શકાય. થાળ ધરાવ્યા બાદ પ્રથમ પ્રસાદ પોતે લઈ બાકીનો પ્રસાદ ઘરમાં અને પાડોશમાં વહેંચી દેવો. વ્રતના દિવસે એકટાણું કરવું અને ફળાહાર પણ કરી શકાય છે. શરૂ કરીએ ચામુંડા વ્રતની વાર્તા. વીરપુર નામનું એક નાનકડું ગામ હતું. આ ગામમાં ચિત્રવર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ માયાવતી હતું. બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂબ જ ગરીબ હતા. વળી તેમને કોઈ સંતાન પણ હતું નહીં. બ્રાહ્મણ સવારના પહોરમાંથી ભિક્ષા માંગવા નીકળી પડતો અને બ્રાહ્મણી લોકોના ઘરનું કામ કરવા જતી. આમ તેઓ મરચું રોટલો ખાઈને પોતાનું પેટ ભરતા હતા અને પ્રભુ ભજન કરતા હતા. બ્રાહ્મણીને પોતાની ગરીબાઈનું દુઃખ ન હતું, પણ જ્યારે તેને કોઈ વાંજણી કહે ત્યારે તેને ખૂબ જ દુઃખ થતું. વાંજણી શબ્દ તેના કાળજાને કોરી નાખતો હતો. વાંજણી શબ્દ સાંભળી ઘણીવાર તે રડી પડતી હતી, પરંતુ પોતાનું દુઃખ બ્રાહ્મણ આગળ વ્યક્ત કરતી નહીં. તેમના લગ્નને 10-10 વર્ષ થઈ ગયા છતાં બ્રાહ્મણીનો ખોળો ભરાયો ન હતો. તેથી રસ્તામાં બ્રાહ્મણી મળે તો તેને જોઈ લોકો મોં બગાડતા એના શુકન ન લેતા. આ બ્રાહ્મણના જર્જરિત મકાનની આડોઆડ એક વાણિયાણીની મોટી હવેલી હતી. આ વાણિયાનું નામ જીવણ અને તેમની પત્નીનું નામ સવિતા હતું. આ બંને પતિ પત્ની પૈસાને લીધે ખૂબ જ અભિમાની અને તોછડા સ્વભાવના હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતા. આ ત્રણેય બાળકો તો મા બાપ કરતાં પણ ચડિયાતા હતા. તેમને તો પોતાની શ્રીમંતાઈનું ખૂબ જ અભિમાન હતું. આ વાણિયાનો ધંધો ખૂબ જ ધમધોકાર ચાલતો હતો. તેમના ઘરમાં 8-10 નોકરો હતા, તેથી બધા આખો દિવસ હુકમો જ કર્યા કરતા. જીવણની પત્ની સવિતાને તો પતિ કરતાં પણ વધારે રૂઆબ. તે તો પોતાની જાતને મોટી રાજરાણી માનતી હતી. આખો દિવસ ઘરેણાનો ઠઠારો કરી ફર્યા કરતી. તેને બ્રાહ્મણી સાથે વાત કરવામાં પણ લાંછન લાગતું હતું. તે બ્રાહ્મણીને તો લોટ માંગો કહીને જ બોલાવતી. આ વાણિયાના ઘરમાં ઘણું ભોજન વધે, પણ કદી તે બ્રાહ્મણ બ્રાહ્મણીને આપે નહીં. તે બહાર કચરાના ઢગલામાં ખાવાનું નાખી દેતા. આ જોઈ બ્રાહ્મણી ઘણીવાર બ્રાહ્મણને કહેતી, ભગવાનને ઘરે પણ અંધેર છે, આ હવેલીમાંથી કેટલું ખાવાનું કચરાના ઢગલામાં જાય છે જ્યારે આપણે ખાવા માટે વલખા મારીએ છીએ. હવેલીના માલિક જીવણ અને સવિતા કદી ભગવાનનું નામ લેતા નથી, કોઈ ધર્મકર્મનું કામ કરતા નથી, છતાં તેઓ એશ આરામથી જીવન વિતાવે છે. તેમના ઘરે લક્ષ્મીની છોડો ઉડે છે. જ્યારે આપણે સવાર સાંજ દીવા ધૂપ ભગવાનની માળા કર્યા વગર પાણી પણ પીતા નથી, તોય ભગવાન આપણી સામું જોતા નથી. ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીને આશ્વાસન આપી કહેતો, જેવું જેનું ભાગ્ય, આપણા ભાગ્યમાં ગરીબાઈ લખાય છે, તેથી તે ભોગવ્યા વગર છૂટકો નથી. આમ બંને જણા શાંતિથી પોતાનું જીવન વિતાવતા હતા. એક દિવસ બ્રાહ્મણ વધારે લોટ મળે તે આશાએ બાજુના ગામમાં પણ લોટ માગવા ગયો. લોટ માગી પાછા ફરતા મોડું થઈ ગયું. બપોરનો સમય થઈ ગયો. ઉનાળાનો ધમધમતો તાપ હતો અને તેવામાં બ્રાહ્મણના પગમાં ચંપલ પણ ન હતા. ઉઘાડા પગે ચાલવાથી બ્રાહ્મણને તાવ ચડી ગયો. તેનું આખું શરીર ધગધગવા લાગ્યું અને શરીર લથડિયા ખાવા માંડ્યું. તે માંડ માંડ ઘરે આવ્યો. બ્રાહ્મણની આવી હાલત જોઈ બ્રાહ્મણી તો ગભરાઈ ગઈ. તેણે તરત જ બ્રાહ્મણને એક ખાટલા પર સુવાડી મીઠાના પાણીના પોતા મૂકવા લાગ્યા. ઘણો સમય થયો પણ તાવ ઉતર્યો નહીં. ડાક્ટરને બોલાવી શકાય તેટલા પૈસા પણ ન હતા. હવે બ્રાહ્મણી શું કરે? છેવટે તાવ વધી ગયો અને મગજમાં ચડી ગયો. પરિણામે બ્રાહ્મણ તો જેમ ફાવે તેમ બકવા લાગ્યો. બ્રાહ્મણની હાવી હાલત જોઈ બ્રાહ્મણી બેબાકડી બની ગઈ. તે તો કંઈ પણ માન અપમાનની પરવા કર્યા વગર તરત જ બાજુમાં આવેલ જીવણ વાણિયાની હવેલીએ પહોંચી ગઈ. આ સમયે જીવણ અને સવિતા બંને હિંચકા ઉપર હિંચકતા હતા. બ્રાહ્મણી તો બંનેની સામે પહોંચી ગઈ અને બે હાથ જોડી પૈસાની માંગણી કરતા બોલી, મારા પતિને આજે મગજમાં તાવ ચડી જવાથી જેમ ફાવે તેમ બકવાસ કરે છે. તેમના માટે ડાક્ટરને બોલાવવો છે. મારી પાસે તો કાંઈ પૈસા નથી, તમે થોડી મદદ કરો તો. બ્રાહ્મણી હજી વાત પૂરી કરે તે પહેલાં તો સવિતા શેઠાણી તાળુકી ઉઠ્યા અને બોલ્યા, તારો ધણી કાલે મરતો હોય ને તો આજે મરે, અને આજે મરતો હોય તો અત્યારે મરે. અમારે શું, અમે કંઈ ભિખારીઓ માટે પૈસા નથી કમાતા, ચાલ જા. બ્રાહ્મણી તો આવા અપમાનજનક શબ્દો સાંભળી હેબતાઈ ગઈ. તે લાચાર મને પાછી ફરી, તેના આંખમાંથી ઝળઝળી આવી ગયા. તેને હવેલીની બહાર જ ગામનો વયોવૃદ્ધ વાળંદ મળ્યો. તે થોડું ઘણું વૈદ જાણતો હતો, ઘરમાં થોડા ઘણા ઓસડિયા પણ રાખતો. તેણે બ્રાહ્મણીને હવેલીમાંથી રડતી આવતા જોઈ બોલ્યો, કેમ બેન, શું થયું? બ્રાહ્મણીએ તેને બધી વાત કરી. વાળંદ બોલ્યો, ઘેર જાઓ બેન, હું હમણાં જ થોડા ઓસડિયા લઈ આવું છું, ચિંતા ના કરો, બ્રાહ્મણને જરૂર સારું થઈ જશે. આમ કહી વાળંદ તો પોતાને ઘેર ઉપડ્યો. પોતાની નાની એવી બેગમાં થોડા ઘણા ઓસડિયા લઈ બ્રાહ્મણને ઘેર આવી પહોંચ્યો. પછી તેણે ઉસડિયાને એક પથરા પર ઘસી બ્રાહ્મણને પીવડાવ્યા. પછી તે આખી રાત બ્રાહ્મણ પાસે બેસી રહ્યો. મધરાત થતાં બ્રાહ્મણનો તાવ ઉતરી ગયો. વાણંદ દાદાએ પોતાના અનુભવ જ્ઞાનના આધારે કહ્યું, બ્રાહ્મણને તો ઉગ્ર જ્વર લાગે છે, 15 દિવસ સુધી તેમને કંઈ ખાવાનું આપતા નહીં, માત્ર મગનું પાણી જ આપજો અને 15-20 દિવસ સુધી પથારીમાં આરામ કરવા દેજો, તેમને ક્યાંય બહાર જવા દેતા નહીં. બ્રાહ્મણીના માથે તો દુઃખના પહાડ તૂટી પડ્યા, છતાં તે બ્રાહ્મણને હિંમત આપતી બોલી, નાથ, તમે જરા પણ ચિંતા કરશો નહીં, તમારા બદલે હું ગામમાં લોટ માગવા જઈશ, 15 દિવસ તો ક્યાંય નીકળી જશે, તમે તમારે નિરાતે આરામ કરો. આમ કહી બીજા દિવસથી તે લોટ માગવા નીકળી પડી. તે બ્રાહ્મણના ખાટલા આગળ પાણી ભરેલો લોટો મૂકી ચાલવા લાગી. બપોર સુધીમાં તેને જે લોટ મળ્યો તેમાંથી તેણે અડધો વેચી નાખ્યો અને તેમાંથી મીઠું મરચું અને મગ લઈ ઘરે આવી. પછી તરત જ પતિ માટે મગ બાફી દીધા અને પોતાને માટે રોટલો ઘડવા બેઠી. તે સમયે ગંધાતી ગોબરી ડોશી જીવણ શેઠની હવેલીએ બૂમો પાડવા લાગી, ઓ ધર્મી શેઠ, આ ભૂખી ડોશીને કંઈક ખાવાનું આપો, ભગવાન તારું ભલું કરશે. ડોશીએ ઘણી બૂમો પાડી પણ હવેલીમાંથી કોઈ બહાર આવ્યું નહીં, એટલે ડોશી ફાટક ઉઘાડી અંદર ગઈ. તે સમયે સવિતા શેઠાડી હિંચકા પર બેઠા હતા. આવી ગંધાતી ડોશીને અંદર આવેલી જોઈ તરત જ ઊભા થઈ બોલવા માંડ્યા. તેણે કામવાળાઓની પણ ઉધડી લઈ લીધી કે તમે કોઈ ઘરનું ધ્યાન રાખતા નથી, આવી ગંધાતી ડોશી દરવાજો ખોલી છે કે અંદર આવી ગઈ. તેણે એક ખૂણામાં પડેલી લાકડી લઈ કૂતરાને હડસેલે તેમ ડોશીને હડસેલી, નીકળ નીકળ એમ કહી બહાર કાઢવા લાગી. ડોશી તો હાથ જોડી રોટલા માટે આજીજી કરવા લાગી, પણ સવિતા શેઠાણી તો તેના પર ગાળોનો વરસાદ વરસાવવા લાગી. પછી તેમણે લાકડી વડે ડોશીને ધક્કા મારી બહાર કાઢી અને પછી ફાટક બંધ કરી દીધું. સવિતાનો રઘવાટ સાંભળી રોટલા ઘડતી બ્રાહ્મણી બહાર આવીને જોવા લાગી. તેણે જોયું તો એક ઘરડી ડોશી લાકડીના માંડ માંડ ટેકે બહાર ચાલી આવતી હતી. તેણે ડોશીને બોલાવી પોતાના ઘરના ઓટલે બેસાડી. પછી તે ઘરમાં જઈ રોટલો છાશ અને મરચું લાવી તે ડોશીને આપ્યા. ડોશી તો જાણે ખૂબ જ ભૂખી હોય તેમ આખો રોટલો ખાઈ ગઈ. પછી તેણે બીજા રોટલાની માંગણી કરી. બ્રાહ્મણી મૂંઝવણમાં મુકાઈ ગઈ, કારણ હવે માત્ર એક જ રોટલો પડ્યો હતો. જો હવે તે રોટલો પણ ડોશીને આપી દે તો તેના માટે કંઈ ખાવાનું રહે નહીં. છતાં તેણે પોતાનો ભાગનો રોટલો લાવી તે ડોશીને આપી દીધો. ડોશી તો તે રોટલો પણ ખાઈ ગઈ. પછી પેટ પર હાથ ફેરવતા બોલી, દીકરી, જેમ તે મારું પેટ થાર્યું તેમ માં ચામુંડા તારું પેટ ઠારશે. તું માં ચામુંડાના નવ રવિવારનું વ્રત કર, માં ચામુંડા તારી મનોકામના જરૂર પૂરી કરશે અને તને સુખ સમૃદ્ધિ આપશે. આમ કહી ડોશી માએ તો બ્રાહ્મણીને માં ચામુંડાના નવ રવિવારના વ્રત વિધિ સમજાવી અને પછી આશીર્વાદ આપી લાકડીના ટેકે ચાલી ગઈ. ડોશીમાં ગયા પછી બ્રાહ્મણી ઘરમાં આવી અને તેણે એક ગ્લાસ ભરી પાણી પીધું કે તેને ખાધા જેવો ઓડકાર આવી ગયો. તેણે માં ચામુંડાનું નવ રવિવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બીજા જ દિવસે રવિવાર હતો. બ્રાહ્મણીએ લોટ માંગીને અડધો લોટ વેચી દીધો. તેમાંથી માં ચામુંડાની છબી, નાગરવેલનું પાન અને એક સોપારી લાવી શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તે જ રવિવારે રાત્રે જીવણ શેઠની હવેલી પર ધાડપાડુઓ ત્રાટક્યા અને આખા ઘરની માલમત્તા લઈ ફરાર થઈ ગયા. સવાર થતાં જ વાણિયાને આ વાતની ખબર પડી કે આખા ઘરમાં અને પછી તો આખા ગામમાં હાહાકાર મચી ગયો. જેમણે વાણિયાને ત્યાં વસ્તુઓ ગીરી મૂકી હતી તેઓ પણ તકાજો કરવા લાગ્યા. બીજા રવિવારે વાણિયાના ધંધે સરકારી માણસોએ દરોડો પાડ્યો. પોલીસે ધંધાના ગોડાઉન અને હવેલી જપ્ત કરી લીધા. જીવન શેઠને પોલીસ પકડી લઈ ગઈ. સવિતા તો માથું ફૂટી રોવા લાગી. ત્રીજા રવિવારે જીવન શેઠનો મોટો દીકરો ઘરમાં જેટલી માલમત્તા વધી હતી તે બધું વાળી ચોળી લઈને ઘર છોડી ભાગી ગયો. તેનો નાનો ભાઈ તેને શોધવા માટે ગયો તો રસ્તામાં તેને અકસ્માત થયો. ગંભીર ઈજા થવાથી તેને દવાખાનામાં દાખલ કરવો પડ્યો. આ બાજુ દીકરીને પણ અચાનક ગોળ ફૂટી નીકળ્યો અને તેનું આખું શરીર ધોળું ધફ થઈ ગયું. આમ થોડા સમયમાં તો ભર્યું ભાદર્યું ઘર વેર વિખેર થઈ ગયું. લેણદારો આખો દિવસ એના ઘરના આંટા મારવા લાગ્યા. સવિતાએ તો આ બધું જોઈ ગાંડી ગાંડી થઈ ગઈ. તેને તો પોતાના કપડાંનું પણ ભાન રહ્યું નહીં. તે ગાંડાની જેમ આખો દિવસ બક બક કરવા લાગી અને જે કોઈ આવે તેને પથરા લઈ મારવા લાગી. આ બાજુ બ્રાહ્મણી જેમ જેમ રવિવાર કરતી ગઈ તેમ તેમ તેની દશા વળતી થઈ. તેનો પતિ વગર દવાએ સાજો થઈ ગયો. ફરી પાછો લોટ માગવા નીકળી પડ્યો. તેને હવે પહેલા કરતા 4 ગણો લોટ મળવા લાગ્યો. તે ખપ પૂરતો લોટ રાખી બાકીનો લોટ વેચી દેતો અને તે પૈસા ભેગા કરતો. 9 રવિવાર પૂરા થતા બ્રાહ્મણીએ ભેગા કરેલા પૈસાથી બધી વસ્તુ લાવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. મધરાત થઈ કે બ્રાહ્મણી પાસે સપનામાં પેલી ગંધાતી ગોબરી ડોશી આવી. બ્રાહ્મણી કંઈ કહે તે પહેલાં જ ડોશીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. તે ડોશી બીજી કોઈ નહીં પણ સાક્ષાત માં ચામુંડા હતા. ચામુંડામાના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપના દર્શન કરી બ્રાહ્મણી તો કૃતકૃત્ય થઈ ગઈ. માં ચામુંડા બોલ્યા, દીકરી, તે પૂર્ણ ભક્તિભાવપૂર્વક મારું 9 રવિવારનું વ્રત કર્યું છે. હું તારા પર પ્રસન્ન થઈ છું. તારા ઘરના જમણા ખૂણામાં ખાડો ખોદજે, તેમાંથી એટલું ધન નીકળશે કે તારી સાતેય પેઢીઓ ખાય તો પણ વધે એમ છે. બ્રાહ્મણી સપનામાં જ બોલી, માં ચામુંડા, તમે જો ખરેખર મારા વ્રતથી પ્રસન્ન થયા હોય તો મને સંતાન સુખ આપો, મારું વાંજ્યા મેણું ટાળો. માં ચામુંડા બોલ્યા, દીકરી, તારા પૂર્વજન્મોને કારણે તારે 7 ભવ સુધી વંધ્યત્વ ભોગવવાનું હતું, પરંતુ મારા વ્રતના પ્રભાવે તારા તમામ પાપોનો નાશ થયો છે. હવે તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે. દીકરી, હજુ પણ કંઈ જોઈતું હોય તો તું માગી લે. બ્રાહ્મણી બોલી, માં આપ તો દયાનો સાગર છો. આપ દરેકની ભૂલને ક્ષમા આપવા યોગ્ય છો. અજાણતા જીવન અને સવિતાથી જે અપરાધ થયો છે તેને ક્ષમા આપો અને તેમના ઘરની ભવત વાળો. ચામુંડામાં બોલ્યા, દીકરી, તારું દિલ ખૂબ જ મોટું છે, પણ દરેકે કરેલા કર્મો તો ભોગવવા જ પડે છે. છતાં જો તું મારા નામનો પ્રસાદ સવિતાને ખવડાવજે, જેથી તેનું ગાંડ પણ દૂર થશે અને તેનો પતિ પણ જેલમાંથી પાછો આવશે, તેને તું મારું આ વ્રત કરવાનું કહેજે, જેથી તેના પણ 100 સારા વાના થઈ જશે. આમ કહી માં ચામુંડા અંતર્ધ્યાન થઈ ગયા. સવાર થતાં જ બ્રાહ્મણીએ પોતાના સ્વપ્નની વાત બ્રાહ્મણને કરી. પછી બ્રાહ્મણને ઘેર જમણા ખૂણામાં ખોદવા માંડ્યું અને એમાંથી તો હીરા મોતી અને સોના મહોરોથી ભરેલા ચરુ મળી આવ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી આ જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા. પછી તેમણે જીવણ શેઠની જેવી જ એક બીજી હવેલી ખરીદી અને ત્યાં સદાવ્રત ચાલુ કર્યું. બ્રાહ્મણીએ માં ચામુંડાનો પ્રસાદ સવિતાને આપ્યો કે તરત જ તે સાજી થઈ ગઈ, તેની શાન ઠેકાણે આવી ગઈ. તેનું બધું જ અભિમાન ઉતરી ગયું. તે બ્રાહ્મણીના પગ પકડી માફી માંગવા લાગી, પરંતુ બ્રાહ્મણીએ તેને તરત ઊભી કરી દીધી અને પછી તેને માં ચામુંડા વ્રત કરવાનું જણાવ્યું અને પોતાને પણ માં ચામુંડાના વ્રતની પ્રભાવે જ સુખ મળ્યું છે તેવું પણ જણાવ્યું. સવિતાએ માં ચામુંડાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે તેનો પતિ જીવન જેલમાંથી છૂટી ગયો. સવિતાએ 2-3 રવિવાર કર્યા કે તેની પુત્રીનો બધો કોઢ મટી ગયો અને તેનો દવાખાનામાં પડેલો દીકરો પણ સાજો થઈ ઘરે આવી ગયો. સવિતાએ 9 રવિવાર પૂરા કરી વ્રતનું ઉજવણું કર્યું કે તેમનો ધંધો રોજગાર બધું વ્યવસ્થિત થઈ ગયા. હવે તેમને પહેલાં જેવી સુખ સાહેબી પાછી મળી. હવે તેમનામાંથી અભિમાન પણ ઉતરી ગયું હતું. આ બાજુ બ્રાહ્મણીને પણ સારા દિવસો રહ્યા. 9 માસ પૂરા થતાં તેણે દેવ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો. પછી તેઓ આ જીવનમાં ચામુંડાની ભક્તિ કરવા લાગ્યા. હે માં ચામુંડા, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો. અસ્તુ.
આવી જ બીજી વ્રત કથાઓ તમે સાંભળી શકશો htsmartcast.com પર અને બીજા લીડિંગ ઓડિયો પ્લેટફોર્મ્સ પર. ફીવર FM ઓફિશિયલ ના નામથી તમે અમને સોશિયલ મીડિયા પર પણ મળી શકશો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર મારી સાથે ટચમાં રહેવા માટે RJ નિશિતા નામથી સર્ચ કરજો. ફોર મોર પોડકાસ્ટ લોગ ઓન ટુ htsmartcast.com ઓર સુનો નયે નજરિયે સે.
તમે સાંભળી રહ્યા છો વ્રત કથાઓ RJ નિશિતા સાથે.
आप सुन रहे हैं HD Smartcast और ये था Fever FM Production. HD Smartcast.